પરમાત્માના પ્રાદુર્ભાવની કથા આપણે સાંભળી, કેવી અદ્ભુત ક્ષણ હશે, કેવું અલૌકિક એ વાતાવરણ હશે, કેવો કોઈ અગમ્ય એ આનંદ હશે. એટલે આપણા સંતો કહે છે, બીજું તો શું કહીએ, ધન ધન ભક્તિ ધર્મ ધન, ધન ધન પુર નર નારી, ધન ધન ગલીધર અજીરવર, હરિ વિચરત વપુધારી. એ ભક્તિ માતા અને ધર્મદેવ ધન્ય છે. એ ગામને ધન્ય છે છપૈયાને, અને ત્યાંના રહેવાસી ધન ધન પુર નર નારી જે રહેતા હશે એને પણ ધન્ય છે. ધન ધન ગલી ધર અજીરવાર, છપૈયામાં જે કોઈ ઘરો ઘરના જે આંગણા અને નાના નાના રસ્તાઓ જે હોય તે વાંકા છૂંકા ગલીઓવાળા બધા જ ધન્ય છે. કારણ હરિ વિચરત વપુધારી, સાક્ષાત પરમાત્મા જે માણસની નજરમાં ના આવે, જીવની દ્રષ્ટિમાં ના આવે. ભગવાન કોઈ દાડો આંખથી દેખાય નહીં, હો આશા નહીં રાખવાની. ઠાકોરજીના દર્શન કરવા છે તો આંખ બદલવી પડે, એ કોઈ ડોક્ટર નહીં બદલી આપે, મોતીઓ બદલી આપે. આંખમાં મોતીઓ આવે તો કાઢીને મણી બેસાડી દે, લાવો 20,000, તરત કામ પૂરું. પણ ઠાકોરજીના દર્શન કરવા માટેનું કોઈ સાધન એ ડોક્ટરો પાસે નથી. ગીતાજીમાં બહુ સરસ વાત છે, દ્વારિકાધીશની ઈચ્છા થઈ કે અર્જુનને હવે મારું સાચું રૂપ બતાવો, સાચું સ્વરૂપ બતાવો. એટલે તરત જ અર્જુનની આંખો બદલી આપી, દિવ્યમ દદામી તે ચક્ષુ, હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જોઈ લે મારું સાચું સ્વરૂપ. અને અર્જુને ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે જેના ઉપર ભગવાન કૃપા કરે એને દિવ્ય દ્રષ્ટિ મળે અને ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરે ને એના અનુભવનો એને આનંદ મળે. ભગવાન પોતાનું દિવ્ય સ્વરૂપ ગુપ્ત રાખી અને એક નાનકડા બાલ સ્વરૂપ બની અને જે ગામની ધરતી ઉપર ઘરો ઘર ગલીઓમાં વન અને ઉપવનમાં વિચરે છે ને, એ ધરતી એ મનુષ્ય બધા જ ધન્ય ભાગવાળા છે. અને એટલા બધા એ પવિત્ર તીર્થરૂપ વૃક્ષ વનસ્પતિ અને ધરતી બની ગયા કે ત્યાં દરરોજ ભીડ લાગે. સબહી ધામ કે દેવ મુનિ, સબહી ધામ કે દેવ મુનિ, હરિ દર્શન નિત આત, હરિ પદ રજ શિર ધારહિ, નારાયણ શરનાથ. ધામ ધામના બધા દેવતાઓ મહાત્માઓ દરરોજ દર્શન કરવા આવે. નિત આત, આજે દર્શન થઈ ગયા, કાલ જવાની જરૂર નહીં, એવું નહીં, દરરોજ આવો. ધામ ધામના દેવ અને મુનિજનો હરિદર્શન નિત આત દરરોજ છપૈયામાં આવે. બધાનું દર્શન થાય, ન પણ થાય તો કઈ વાંધો નહીં, હરિ પદ રજ શિર ધારવી. આ છપૈયાની ધૂળ ક્યાંથી, માથા ઉપર મૂકી અને નારાયણ સરોવરમાં સ્નાન કરી પછી જાય. દરરોજ આવે, દરરોજ દર્શન કરે, દરરોજ સ્નાન કરે અને બધા દેવતાઓ મહર્ષિઓ મુનિઓ એ રીતે આવે જાય આવે જાય. બ્રહ્માજીને એમ થયો કે જરા હું એ દર્શન કરી આવું. જગત સૃષ્ટા બ્રહ્મા હર વખત આવે છે, પણ એ રજોગુણના દેવ છે એનો થોડો મોભો આડો આવે. કોઈ મોટો માણસ હોય રાજકીય રીતે બોલાવવું હોય તો એના માણસો આવે, બેસવાની વ્યવસ્થા કેવી છે, શું છે, ક્યાં છે, એનો મોભો એને આડો આવે. અત્યારે તમે બધા બેઠા છો, જ્યાં જગ્યા મળી ત્યાં પ્રેમથી પલાંથી વાળીને બેસી ગયા. માની લો કે તમારામાંથી એકાદો મુખ્યમંત્રી બની જાય તો આમ બેસો, એ ના બેસો, બંદૂકો વાળે તમારી પડખે ઉભા રહે બે જણા, એટલો બધો મોભો આડો આવે. બ્રહ્માજીને એમ થયું કે દર્શન તો જવું છે, શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા ત્યારે પણ હું ગયો હતો, થોડી ગડબડ તો થઈ ગઈ હતી પણ ગયો હતો, આ વખતે પણ જાઉં. અને બ્રહ્માજી દર્શન કરવા આવ્યા અને એ જ વખતે ઘનશ્યામ મહારાજ અને મિત્ર મંડળે એક સરોવરને કિનારે ફણસનું મોટું ફળ સુધારી અને જમવા બેઠેલા. બહુ ભાષા સારી વાપરતા શીખવાનું. ઘણા હરિભક્તોને ઘેરજી છે ને, સ્વામી સફરજન કાપું લેશો એમ બોલાય. કાપ શબ્દ તો બોલવાનો જ નહીં, ક્યાંય શાક સમારવાનો, ફળ સુધારવાનો એવું બોલવાનું. ઘણા અમે બેઠા છીએ બોલે છે આવી ભાષા, એટલે ભાઈ સફરજન કાપો સ્વામી આવ્યા છે, ને આ તો ભાષા આપણને શોભે નહીં. ફળ સુધારીને મોટું ફણસનું ફળ એવું સરસ પાકેલું, ઝાડમાં પાકેલું, ઘેસથી નહીં, ઝાડમાં કુદરતી રીતે પાકેલું ફણસનું ફળ. અને મિત્ર મંડળે ઘનશ્યામ મહારાજ એક સરોવરના કિનારે બેઠેલા અને ફણસના ફળની પેશીઓ આરોગ્ય બ્રહ્માજીએ આકાશમાંથી જોઈ લીધું અને વિચારમાં પડી ગયા કે બહુ સરસ હું મુહૂર્ત જોઈને આવ્યો છું, પ્રસાદ મળશે આજ તો. બહુ ધ્યાન રાખવાનું, પ્રસાદનો મહિમા ઘણો છે પણ પાત્ર થવું પડે છે. બ્રહ્માજીને એમ થયું પ્રસાદનો તો બહુ મહિમા છે અને આજે ઘનશ્યામ મહારાજ આ બધા બાળકોને ફણસની પેશીઓ પોતાના હાથે આપે છે તો મને પણ આપશે જ, ભગવાન તો દયાળુ છે, ચોક્કસ આપે. પણ બ્રહ્માજીને એ જ વખતે બરાબર મોભો આડો આવ્યો, આપો છોકરા બધા એમાં હું જઈને ઊભો રહું કેવું લાગે, ખરાબ લાગે. બ્રહ્માએ રસ્તો કાઢ્યો, એમાં શું આપણે ભિક્ષુકનું રૂપ લઈ લઉં. બ્રહ્માજી એક સારા રૂપાળા ભિક્ષુક બની ગયા, હાથમાં નાનું પાત્ર, અને આ બાળકો અને ઘનશ્યામ મહારાજ જ્યાં ફળ આરોગતા હતા ત્યાં આવ્યા. બે દિવસનો ભૂખ્યો છું, આ ભિખારીની સ્પેશિયલ ભાષા છે, ગમે તે આવે એમ જ કે બે દિવસનો ભૂખ્યો છું. આમ તો બે દિવસનું ગેર બફર સ્ટોકમાં પડ્યું હોય પણ ભાષા જ આવી વપરાય, દરેકની પાસે સ્પેશિયલ કોડ હોય છે ને. બ્રહ્માજી ભિક્ષુક થયા એટલે એ ભાષા વાપરતા આવડે. બે દિવસનો ભૂખ્યો છું, મને થોડું આપો ને. પ્રભુએ જોયો, વાહ, બે દિવસનો ભૂખ્યો હોય કે બે વર્ષનો ભૂખ્યો હોય પણ અહીં ચાલે એમ નથી. તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, આવી રીતે પ્રસાદી લેવાય. પ્રસાદી લેવા માટે પાત્રતા કેળવવી પડે. ભગવાનના પ્રસાદનો બહુ મહિમા છે, વાત સાવ સાચી છે. એટલે તો ગીતાજી કહે છે પ્રસાદ તો પ્રસન્નતા, પરમાત્માના રાજીપાનું માધ્યમ છે એ દાણામાં. એક નાનો તલનો દાણો હોય ને તો પણ એમાં પ્રભુ પ્રસન્નતા આપોઆપ આપણી અંદર ઉતરે. પાણીનું એક ટીપું હોય કે પુષ્પની એક પાંખડી હોય પણ પ્રસાદ એ પ્રસાદ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે તમે ગમે ત્યાં જાઓ તો એક અપવાદ સિવાય ક્યાંય પ્રસાદનો અનાદર ન કરાય. તમને ન ખાવો હોય તો પણ હાથ જોડીને લઈ લેવાનો. દાખલા તરીકે તમે ઉપવાસ કર્યો છે કે તમારે એકટાણું છે ને પ્રસાદ મળ્યો, માર નથી લેવો એમ નહીં કહેવાનું, લઈ લો, પ્રેમ થઈ લો, વંદન કરી લો, માથે ચડાવી લો અને પછી બીજા ભક્તને આપી દો, પણ પ્રસાદ સ્વીકારી લેવાનો. વૈષ્ણવોના આદ્ય ગુરુ વલ્લભાચાર્ય મહારાજ જગન્નાથપુરી ગયા હતા યાત્રા કરવા. એકાદશીનો દિવસ હતો. વલ્લભાચાર્ય મહારાજ તો વૈષ્ણવના રાજા, કાયમ એકાદશીનો ઉપવાસ કરતા. જગન્નાથ ભગવાનના દર્શન કર્યા, પૂજારીજીઓને ખબર પડી કે આ તો મહાન ધર્મગુરુ છે, એટલે દોડીને ભાતનો પડીયો ભરી અને વલ્લભાચાર્ય મહારાજને હાથમાં આપી દીધો. નાનો પાડી લઈ લીધો. બધા જોઈ રહ્યા કે આજે એકાદશી છે, મહાપ્રભુજી હવે શું કરશે. સાંજનો સમય હતો, હાથમાં પ્રસાદનો પડ્યો અને એટલા ગુણગાન ગાયા પ્રસાદના મહિમાના, એટલા બધા ગુણ વર્ણવ્યા પ્રસાદનો મહિમા, એટલો બધો વર્ણવ્યો, આખી રાત ચાલી ગઈ અને બીજા દિવસે એ પ્રસાદ સ્વીકાર્યો બારસના દિવસે સવારે. એટલે પ્રસાદનો મહિમા છે, આપણને એમ લાગે કે આ જપવાનું નથી તો પણ સ્વીકારી લેવાનું. અને કોઈ દિવસે માનો કોઈ પ્રસાદ લાગ્યા ને કંઈ બગડી ગયો કે ખરાબ થઈ ગયો હોય તો એ રસ્તામાં જ્યાં ત્યાં ન ફેંકાય, કોઈ વૃક્ષના મૂળમાં કે જ્યાં કોઈ માણસનો પગ ના આવે એવા સ્થળે એને મૂકી દેવાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રસાદી માટે તો કેવી કેવી ગાળો ખાવી પડેલી, એમાંથી શિવજી પણ બાકાત નહીં. જે પ્રસાદ સારું શિવે આપ, સહયો પાર્વતીજી નો શાપ. પાર્વતીજીએ શાપ આપ્યો મહાદેવજીને પ્રસાદની બાબતમાં. ભગવાનનો પ્રસાદ ભોળાનાથને મળ્યો ને આરોગી ગયા. બહુ વિચાર કરજો, રસ્તાશ્રમની રીતે પ્રસાદ મળે ફટ દેને અંદર મૂકી નહીં દેવાનો, થોડોક રાખવાનો, એમાં એકબીજા જીવનો ભાગ છે. આ વાત અમને લાગુ ન પડે, અમને તો મળે કે ઉભા ઉભા આરોગી જઈએ, પણ તમને આ કાયદો લાગુ પડે કે તમને આ પ્રસાદ મળે તો તમારે જોવો જોઈએ કે હું એકલો છું કે બેકલો છું. જો બે આવ્યા હોય તો ચિંતા નહીં, પણ જો એક જ આવ્યા હો તો થોડો ખાવો અને થોડો ખિસ્સામાં રાખવો. પાર્વતીજીએ ભોળાનાથને શાપ આપ્યો કે જાઓ તમારો પ્રસાદ કોઈ નહીં ખાય. ત્યારથી મહાદેવજીનો પ્રસાદ એમાં નથી લેવાતો. તમે બધું આરોગી જશો અને ઘેર કોઈક સાપ આપી દે જાઓ તમારો પ્રસાદ કોઈ નહીં ખાય, આમે કોઈ ન ખાતું હોય પણ સાપનો સિક્કો લાગી જાય એ જરા સારો ન કહેવાય. પ્રસાદનો બહુ મહિમા છે. બ્રહ્માજી પ્રસાદ લેવા માટે લલચાયા. બ્રહ્માજી જાણતા હતા કે પ્રસાદનો બહુ મહિમા છે, તો એણે સીધી રીતે આવીને ઊભા રહ્યા હોત ને તો પ્રસાદ મળત, પણ યુક્તિ કરવા ગયા. યુક્તિ બીજે બધે ચાલે, જગતમાં ચાલે, દુકાનમાં ચાલે, ઓફિસમાં ચાલે, બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય યુક્તિ ચાલે, પણ એક જ જગ્યા છે ત્યાં કશી યુક્તિ ચાલતી નથી, ઠાકોરજીની પાસે. ત્યાં સરળ બની જાવ, જેવો છું તેવો, નાથ તમારો વાલા જી મુજેને માવી સારો. એ મહારાજ જેવો ગંદો ગોગરો મેલો ગેલો જેવો છીવ તેવો તમારો છે. ભગવાનની પાસે સરળતા નિષ્કપટ ભાવ એ ચાલે છે. ઠાકોરજીએ તરત સંભળાવી દીધો, તું બે દિવસનો ભૂખ્યો હોય ભિખારી કે ચાર દિવસનો, પણ તને એટલી ખબર નથી, ભીખ માગવા તો ગામમાં જવું જોઈએ. અહીં અમારી પાસે શું છે, છોકરા પાસે. બ્રહ્માજીને એમ થયું, આ ગજબ થયો, ફાગ્યો નહીં, કાંઈ વાંધો નહીં. બ્રહ્માજીએ વિચાર કર્યો કે તો ભિખારી બન્યા ને, લીધા સિવાય જવું નહીં. બ્રહ્માજીએ બીજો દાવ અજમાવ્યો, ફનસ એવું ફળ છે કે જમો ત્યારે પછી ફરજિયાત હાથ ધોવા પડે, ફળના ચિકાસવાળા અંશો હાથમાં ચોંટી જાય. બ્રહ્માજીએ બુદ્ધિ દોડાવી કે હમણાં ઘનશ્યામ મહારાજ આ સરોવરમાં હાથ ધોશે ને, એટલે એમાંથી કંઈક થોડોક અંશ પાણીમાં છૂટો પડશે ને, એ લઈ લઈશ, પણ પ્રસાદી લેવી છે. માછલાનું રૂપ લઈ અને સરોવરમાં પ્રવેશ કર્યો. મિત્રો સાથે ઠાકોરજી ઊભા થયા અને છોકરા દોડ્યા સરોવર તરફ. ઘનશ્યામ મહારાજે ના પાડી, ના જશો કેમ, હાથ તો ધોવા છે ને. ના 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 ના, આજે આ સરોવરમાં મોટો મગર આવ્યો છે, હાથ ના ધોશો, ઘેર જઈને હાથ ધોઈશું. ખ્યાલ આવ્યો, ઠાકોરજી પાસે કોઈ યુક્તિ કોઈ પ્રપંચ ક્યાંય પણ નહીં ફાવે. જો સરળ થયા ને તો ઢગલો. પરમાત્માની પાસે કપટ ચાલતું નથી. બ્રહ્માજી બહુ પસ્તાયા અને ઠાકોરજી પાસે આવી હાથ જોડ્યા ને ભગવાને એની ઈચ્છા પૂરી કરી. છપૈયામાં આ રીતે સબહી ધામ કે દેવ મુનિ હરિ દર્શન નિતાહાત, હરિ પદ રજ શિર ધારહી નારાયણ શરણાથ. જય જયકાર સાથે છપૈયામાં ભીડ ચાલુ હતી. એક દિવસે ચોમાસામાં છપૈયા ગામની બાજુમાં જ જાંબુનું ઝાડ એવું સરસ ઉપર જાંબુ આવેલા, મબલખ જાંબુ અને રસદાર જાંબુ. જાંબુ બે ત્રણ જાતના આવે છે, અમુક જાંબુમાં એકલી છાળ જ હોય અને થળીઓ મોટો, તો કેટલાક જાંબુ તો રસ મધુર હોય. આ જાંબુડાના ઝાડ ઉપર બહુ મીઠા જાંબુ. મિત્રો સાથે પ્રભુ ત્યાં પધાર્યા. ચોકીદાર સૂતેલો, ખરેખર આ જાંબુનું ઝાડ તો અત્યારની ભાષામાં કહીએ તો સરકારી જમીનમાં ઉગેલું હતું, કોઈ એમની માલિકીમાં નહોતું, એના ચોકમાં નહોતું, એની વાડીમાં નહોતું. ને તો ઘનશ્યામ મહારાજ ના જાત લેવા, કારણ કે ઘનશ્યામ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ધણિયાતું એવું પુષ્પ પણ એના ધણીને પૂછ્યા સિવાય ના લેવું. તમે મંદિરમાં આવતા હો કે બિલીપત્ર ચડાવવા માટે તમે તૈયાર હો ને કોઈના મકાનમાં બિલીનું વૃક્ષો હોય તો એને પૂછ્યા સિવાય એક પાંદડું પણ ન લેવું, એને પૂછ્યા સિવાય એક પુષ્પ પણ ન લેવું. તો એ ઘનશ્યામ મહારાજ જો માલિકીનું હોત આ જાંબુનું વૃક્ષ તો તો એના માલિકને પૂછ્યા સિવાય બાજુમાં જ ન જાત, પણ આ તો જાહેર ભૂમિમાં ઉગેલું હતું. પણ આ ચોકીદારને એમ કે આમાંથી આટલો વેપાર થશે, અહીં કોણ મને પૂછે છે, થોડો માથા ભારે હતો. ખાટલા ઉપર સૂતેલો, મોટી ડાંગ બાજુમાં રાખેલી. પ્રભુ અને આ બધા મિત્રો ગયા. મહારાજી કહ્યું, કોઈ બોલશો ને, તમે બધા નીચે ઉભા રહો, અમે જાંબુના વૃક્ષ ઉપર ચડી અને જાંબુ નીચે પાડીશું, અને તમે છે ને જમવા ના રોકાતા, જેટલા મળે એટલા વીણી વીણી ખિસ્સામાં ભરી અને ચાલતા થજો. આ હૂતો છે ને એ જાગી જાય તો તકલીફ થાય. ઠાકોરજીની ઈચ્છા હતી બાળકોને જાંબુ જમાડવાની. ભગવાન પોતે જમવા માટે તૈયાર નથી, બીજા જમે ને એ જોઈને જગદીશ રાજી થાય. જગતના જીવનું પોષણ કરવા ભગવાને કેવા પ્રયત્નો કર્યા છે. વૃક્ષમાં કેવા મીઠા ફળ લાગે છે, વેલામાં કેવી શાકભાજી થાય છે, એક દાણો નાખો ને કેવા હજાર દાણાના ડુંડા ઉપર તૈયાર થાય છે. એ ઠાકોરજી પોતાના માટે કર્યું છે આ બધું, કોના માટે કર્યું છે, જગતના પોષણ માટે. જન્મ્યા તેને જીવાડવાની ભગવાને કેટલી ચિંતા રાખી છે. અમારા મિત્રોને જાંબુ આરોગવા છે, કાંઈ વાંધો નહીં. એટલે ઠાકોરજી અત્યારે આવ્યા, ઝાડ ઉપર ચડ્યા અને ડાળી હલાવી એટલે પાકા પાકા જાંબુનો નીચે જાણે વરસાદ પડ્યો. છોકરા વીણવા માંડ્યા પણ અવાજ થયો ને, જાંબુ જમીન ઉપર પડ્યા એટલે ટપ ટપ અવાજ થયો અને પેલો ચોકીદાર જાગી ગયો. છોકરાના ખિસ્સા તો ભરાઈ ગયા હતા, બધાને જાણ પ્રસાદ મળી ગયો હોય ને ધનુર્માસનો, એ બધાના ખિસ્સા ભરાઈ ગયેલા. ઘનશ્યામ મહારાજે કહ્યું, જાઓ બધા. પેલો ડાંગ પછાડતો ઊભો થઈ ગયો, છોકરા નાઠા ઉપર જોયો તો હજુ ઘનશ્યામ ઝાડ ઉપર છે. ઠાકોરજીએ વિચાર કર્યો, આને શું શિક્ષા કરવી, આપણે કોઈને શિક્ષા નથી કરવી, આપણું કામ પત્યું એટલે બસ. ઠાકોરજી શાંતિથી ઊભા છે, નિર્ભય મૂર્તિ છે, કંઈ ભય નહીં. અત્યારે એમાંથી તમારામાંથી કોઈ હોય ને ડાંગ મોટી હોય તો શું થાય, અરે ધ્રુજવા માંડે. મોટી ડાંગવાળો ને મોટા ડોળા કાઢે પાછું. પણ પ્રભુ તો શાંતિથી ઉપર બેઠા બેઠા જાંબુ આરોગવા માંડ્યા અને જાંબુ આરોગીને થળીઓ નીચે નાખે અને આના માથા ઉપર પટકાય. તાલ હતી પાછી અધૂરામાં પૂરું. તાલવાળા માણસને પૂછજો, થળીઓ પડે તો કેવું થાય. કોઈ તમારો ઓળખીતો હેતવાળો હોય તો એને અખતરો કરજો, વાંધો નહીં. કોઈ ઓળખીતો હોય તો, નહીં તો ઝઘડો થઈ પડશે પાછો. શાસ્ત્રમાં લખ્યું છે, જ્યાં મૈત્રી હોય ત્યાં ગમ્મત કરવી, ધ્યાન રાખજો. હવે ક્યાં ગમ્મત કરાય? જ્યાં મિત્રતા હોય ત્યાં ગમ્મત કરવી. ઠાકોરજી ઉપરથી થળિયા નાખે અને આ એવો ચોકીદાર રખી જાયો, નીચે ઉતર ઉતરીશું પણ શાંતિથી, અમારે ઉતાવળ નથી. ઘનશ્યામ મહારાજ નીચે આવ્યા અને આ તો ભભૂક્યો, ઓળખતો હતો. પ્રભુ કહે છે, અમને અડશો નહીં, આ કોઈ તમારું વૃક્ષ નથી, આ મિત્રોની ઈચ્છા હતી, અમે જાંબુ આરોગ્યાને સૌને આપ્યા અને હજુ તો બહુ જાંબુ છે, તમારું બહુ કામ થઈ જશે. બિલકુલ નહીં, આને તો ક્રોધ ચડ્યો હતો, તને છોડું નહીં આજે તો. ઠાકોરજી કહેશે, અમને નહીં છોડો તો તમને ફાયદો વધુ થશે, પણ હમણાં અડશો નહીં. પણ જ્યારે ક્રોધ વસ્તુ એવી છે કે શાંતિથી વિચારી ન શકે, ક્રોધથી એણે ઘનશ્યામ મહારાજનો હાથ પકડ્યો. હજુ આગળ વધવાનો વિચાર હતો કે ડોલ મારવી કે દંડો ફટકારવો, શું કરવું એ વિચાર કરીને ઘનશ્યામ મહારાજનો હાથ પકડ્યો અને પ્રભુએ પોતાનો હાથ પાછો ખેંચ્યો. એવા તાકાતથી બળથી ખેંચ્યો, કોણ જાણે શું થયું એક સેકન્ડમાં, અને એ માણસનો હાથ ખભામાંથી ડિસ્કનેક્ટ થઈ ગયો. મોટું ફ્રેક્ચર, અત્યારની ભાષામાં કહીએ ને તો ડોક્ટર એને 1.5 મહિનો સુવાળી રાખે અને સ્ક્રૂ મારે વધારામાં, એવડું મોટો હાથ ખભાથી ઉતરી ગયો. ઘનશ્યામ મહારાજ શાંતિથી ચાલ્યા ગયા. પ્રભુને વિચાર થયો, આપણે મોટી હિંસાથી બચી ગયા, નાની હિંસાથી પતી ગયો. મોટી હિંસા એટલે બહુ સામો થયો હોત તો કદાચ કાલિદત્ત જેવું થઈ જાત તો, ખાલી હાથ ઉતરી ગયો, કઈ વાંધો નહીં તો રિપેર થઈ જશે. અમારે હાથ ઉતારવો નહોતો પણ એને સામે ચાલીને માગી લીધો, મંજૂર કરાવી લીધો કે આટલું તો આપો. ભગવાને એવી યુક્તિ કરી, એ પડ્યો પાછો, હાથ ઉતરી ગયો ને એવી પીડા થઈ. એમ કરતા પ્રભુ કળ કરી, હાથ ભાંગ્યો અસુરનો હરી, પડ્યો પૃથ્વી પરે તત્કાલ, જેમ પડે પહાડ વિશાલ. આ કયા શાસ્ત્રનો ઢાળ છે કોઈને ખ્યાલ છે? ચોપાઈ બહુ જાતની હોય છે. ઘનશ્યામ મહારાજ ઘેર પધાર્યા, કઈ પણ બન્યો નથી એમ કશું બોલ્યા જ નહીં, પણ છોકરા બોલ્યા વગર રે, એ તો પોતપોતાને ઘેર જઈને એસા હોવા ને એસા હોવા જઈને વાતો કરવા લાગ્યા. રામપ્રતાપભાઈ આ વાતો સાંભળી અને ઘનશ્યામ મહારાજને કહે છે, ક્યાં હુઆ? નહીં બળ ભાઈ, આ કુછ ભી નહીં હુઆ. हम तो जामुन के लिए वहां गए थे और कुछ भी नहीं हुआ, क्या तो ये आयो हाथ हम जोड़े में नखे। राम प्रताप भाई ने फरियाद करी, जुओ भाई आव थो मोटा भाई, आज तमारा घनश्यामे मारो हाथ खेड़ी नाख्यो। राम प्रताप भाई मूछो राखता था, मोटी मोटी थोबिया मूछ में हसवा माँड्या। हसवु बे जात नु होय छे, होठ में हसाय मूछ में हसाय, अने अटहास्य थी हसाय। पर बहु ध्यान राखवानुं, अटहास्य असुराणां, असुरो कायम अटहास्य थी हसे छे। क्यांय नाटक में क्यांय जोजो, क्यांय टीवी में एकदम अटहास्य थी रावण कंस आ बधा अटहास्य थी हसे। ज्यारे मंद हास्य थी कोण हसे ख्याल? मंद हास्य रुचिरान नाम देव पर, भगवान ना मुख पर जुओ तो मंद हास्य। मानस नहीं अटहास्य नहीं मंद हास्य, मध्यम में मीडियम में खड़खड़ थाय दीवाल सुधी संभळाय एटलो। राम प्रताप भाई मूछ में हस्या छे, मूछ में हसवानो अर्थ जुदो थाय, अत्यारे विवेचन नहीं करिए। होठ में हसवानो अर्थ जुदो थाय, मूछ में हस्या आने पछी कहे छे देख भवानी दत्त। पेला भाई नु नाम भवानी दत्त हतु। अमारा घनश्याम तो बहु नाना छे, हजू तो 7 वर्षना छे, अने तू 40 वर्षनो छे, मल्ल जेवो पहाड़ जेवो। 7 वर्षना घनश्याम तारो हाथ उतारे ए शक्य छे? कोई ने पूछ्या होय मनाय? छता तू आवी रीते अमारा घनश्याम ऊपर खोटो आक्षेप करीस तो नजीक आव, तारो बीजो हाथ उतारी दऊं हमणा। अने पाछो जतो रह्यो। घनश्याम महाराज ना बाल चरित्रो अपरंपार छे। आवी ज लीला एक वार बीजी बनेली। प्रभु राजी छे जमाड़वामां, जमवामां नहीं। सुवासनी भाभी कहे छे मैया अपना घनश्याम साव नवरा छे, आ गुवाळ बधा दूध दूहे छे, तो घनश्याम जरा उभा रहे त्यां, तो केवुं सारुं ध्यान राखवा। कोई गवाळनुं मन ललचाय नहीं, जाजू दूध भाळे ने तो गमे एवो तमारो नजीकनो गवाळ होय ने विश्वासु, तो ये मन ललचाय, एकादो रोटो आडो ओडो करी दे। એટલે સુવાસિની બાપીએ ઘનશ્યામ મહારાજની નિમણૂક કરી ત્યાં ગૌશાળામાં, નારાયણ સરોવરના કિનારે ધર્મદેવની ગાયો બંધાતી, અને ત્યાં ગાયો દોવાય ત્યારે ઘનશ્યામ મહારાજ ઉભા રહે। ત્યાં બે ચાર મિત્રો આવ્યા, ઠાકુરજીએ જોયું કે આ બિચાર બધાને ઘેર એક એક ગાય છે, અને એમાંય કોઈ વહુકી ગયેલી, કોઈ માંદી, કોઈ એક આંચળમાં દૂધ કાઢેલું, કોઈ થોડું। તારી માતા તને કેટલું દૂધ આપે છે? અડધી વાટકી બસ, વાટકો લઈ આવ ઘેરથી। આ છોકરાને એક જણને કહ્યું ને 10 જણા વાટકા લઈ આવ્યા। આ બાળકોનું આવું કામ છે, 10 જણા વાટકા લઈ આવ્યા, ને એ વખતે તકલીફ શું હતી, વાટકા બહુ મોટા રહેતા। અત્યારના જેવું હોત ને તો વાંધો નહીં, 50 ગ્રામની વાટકી, મોટા વાટકા લઈને આવ્યા, ને ઠાકોરજી કઈ વિચાર કર્યા વગર બધાને વાટકા ભરી ભરીને દૂધ આપ્યું, અને છોકરા દૂધ પીને જતા રહ્યા, પણ દેગડું ખાલી થઈ ગયું, ખાસું અધૂરું ઓછું થયું। દરરોજ ભરાયેલું દેગડું ઘેર આવતું, ને આજે ઓછું, આ કેમ ચાલે? ઘનશ્યામ મહારાજને ચિંતા થાય આવું કરવામાં, અને તરત જ ઠાકોરજીને એમ થયું કે આ નારાયણ સરોવરનું જળ શું ખોટું। અને આમે પુરાણમાં શાસ્ત્રમાં સાહિત્યમાં બધે લખ્યું છે, વચનામૃતમાં એ લખ્યું છે મહારાજે, દૂધ અને પાણીને મિત્રતા છે, તો મિત્ર તો ભેગા રહે એમાં શું? અરે બસમાં જતા હોય ને તમારો મિત્ર આવે ને તો ખસીને દબાઈને જગ્યા કરી આપો છો, બીજો કોઈ આવે તો ડોળા કાઢે, ને 3ની સીટ છે ને 3 તો બેઠા છે, હવે શું જોઈને તો કે, પણ તમારો મિત્ર આવે તો આવી જા આવી જા આવી જા બોલાવીને બેસાડો છો। આ દૂધ અને પાણીને મિત્રતા છે, એટલે ઠાકોરજી ધીમેથી પાણી પધરાવી દીધું ડેગડામાં। આવું 2-3 દિવસ તો ચાલ્યો, પણ સુવાસની ભાભી બહુ અનુભવી, ફરિયાદ કરી કે જ્યારથી ઘનશ્યામ મહારાજ ત્યાં ઉભા રહે છે ને ત્યારથી સરખું નહીં થતું નથી, ચોક્કસ માખણ ઉતરતું નથી. અને ભાભીનું કામ કાચું નહીં. એક દિવસે ગાયો દુવાના સમયે જોવા ગયા ને ત્યાં આ લીલા ચાલતી હતી, વાટકા લીલા. નજરે જોયો, ઓહો હો, ઘનશ્યામ ભૈયા તો બહુ પરોપકારી. બીજા દિવસથી નોકરી ગઈ. આવું થાય ભાઈ, બહુ પરોપકારી થવા જવામાં જોખમ છે. ઠાકોરજીની લીલા બહુ સુંદર છે, આવતીકાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજ.